તારીખ 13/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 270 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 711
બીજા પેરેગ્રાફની વાત ચાલે છે. સુભાષભાઈને લખે છે, આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી હૃદયગત કર્યું. ઉપર ઉપરથી વાંચ્યું નથી, વાંચીને હૃદયગત કર્યું. એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. એ સત્તાનો ઉપયોગ અમે તમારી સામે ન કરી શકીએ. આપને તો ઉત્તર અમારે લખવો જ પડે. તથાપિ આપને અંતર્ગત સમજાયું છે કે જણાવું છું કે જે કાંઈ થાય તે થવા દેવો. ભલે પ્રતિકૂળતાઓ આવતી હોય, આવવા દેવી. એના માટે ઉદાસીન પણ ન રહેવું અને અનુદ્યમી પણ ન રહેવું. કેમ કે તમારી યોગ્યતા જોતા વૃત્તિને દબાવો, પરિણામ વધારે બગડે. ઉદ્યમ થોડો નીતો બુદ્ધિમાં બુદ્ધિગોચર થાય એવો પ્રયત્ન કરી લેવો. પ્રતિકૂળતાની સામે જેવો વિચાર આવે એ પ્રમાણે કરી લેવો. એમાં શું છે, યોગ્યતા અનુસાર ટ્રીટમેન્ટ આપે છે. આ બધો વિષય ટ્રીટમેન્ટનો છે. કોઈને એમ કે અત્યારે તમારે વૃત્તિ દબાવવી જ પડશે, નહીં તો વધારે નુકસાન થશે. કોઈને એમ કે વૃત્તિ નહીં દબાવો. જેવી યોગ્યતા, જેવો પ્રસંગ, જેવો ઉદય, ઘણા પડખેથી એનો વિચાર કરવો પડે છે, કરવાનો હોય છે. અને ઘણા પડખેથી વિચાર્યા પછી એ ટ્રીટમેન્ટ નાની નક્કી કરે છે કોઈને પણ માટે. એમ સુભાષભાઈને એમ કહ્યું કે જે થાય તે થવા દેવું, એ તો પૂર્વકર્મ અનુસાર છે, એમાં તમારું ચાલશે નહીં. ઉદાસીન ન થવું એટલે કે જાણે કંઈ કરવું જ નથી મારે, એ પણ તમારી પરિસ્થિતિ નથી. એટલે ન અનુદ્યમી થવું, એટલે ઉદ્યમી થવું. ન અનુદ્યમી થવું એટલે થોડો ઉદ્યમ કરી લેવો. ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી, મતલબ ઈશ્વર કરતામાં માનતા હતા ને, આ બગડી જાય, બગડી જાય. ઘણી પ્રતિકૂળતા હતી અને કાંઈ ન કરે અને હાથ પગ વળાવીને બેસી જાવ એ ગોરડામાં, આપણે પરિણામ ન રહી શકે. અને આજીવિકા માટે ચાલી શકે જ નહીં પરિણામ કર્યા વિના. દબાવે તો ઓર પરિણામમાં બગાડો થઈ જાય, પરિણામ ઘણા બગડી જાય. એટલે ઉદ્યમ થોડો કરી લેવો. પણ એક રાખીને કે જે થવાનું છે તે જ થવાનું છે, મારા પરિણામ વધારે ન બગડે એટલે આ થોડું કરી લીધું, બાકી તો જે થવાનું છે તે થવાનું છે, ખ્યાલમાં છે. તેમ કોઈ ઈશ્વર પાસે માગણી ન કરવી કે હે ભગવાન, કાંઈક તું મને મારી સામું જોજે ને કાંઈક મારો અનુકૂળતા આપજે, એવી ઈચ્છા ન કરવી. મૂંઝાવું પણ નહીં, પરિણામ બહુ બગડે, મૂંઝાઈ જાય, બહુ બગડે ત્યારે મૂંઝાઈ જાય, મૂંઝાવાની પણ જરૂર નથી, મૂંઝાવું નહીં. કદાપી આપ જણાવો છો તેમ અહમપણું આડું આવતું હોય તો, એટલે પોતે લખતા હતા કે મારું અહમપણું મને આડું આવે છે, હું ઘરમાં મોટો, આવડું મોટું કુટુંબ છે, આ બધાનું શું થાય, આ બધાનું શું થાય, રોટલાની ચિંતા હતી એમને, બીજી કોઈ વાત નહોતી પણ રોટલાની પણ ચિંતા હતી. એવો જરા ઉદય આકરો હતો અને એમાં પોતાને પોતાનું અહમ પણ મારું, મારે કંઈક કરવું જોઈએ, મારે આ લોકો માટે કંઈક કરવું જોઈએ, આ લોકો માટે મારે કંઈક કરવું જોઈએ એમ પોતાનું અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો. કોનો? અહમપણાનો. નોકરી કરવી જુદી વાત છે, પણ હું પણ કરીને કરવા જેવો વિષય નથી. અને તેમ છતાં પણ તે અહમપણું ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું, ઈશ્વર ઈચ્છા પ્રમાણે બનશે. મારી ઈચ્છા કામમાં નથી આવવાની, ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થવું હોય તે થાય. મારી જે ફરજ હતી મેં કરી બજાવી દીધી. આ સિવાય એ પણ મારા પરિણામ વધારે ન બગડે એટલા માટે પરિણામની દવા કરી છે, પરિસ્થિતિનો ઈલાજ નથી કર્યો, પરિણામનો ઈલાજ કર્યો. એમાં શું વાત છે કે હું મારા પરિણામના ઈલાજ માટે આ સ્થિતિસ્થાપક રહી એટલા માટે આટલું કરી લઉં છું. એને લઈને આ થવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, આમ હોવું જ જોઈએ ને એ વજન નહીં. જે થવું હશે એ થશે ઈશ્વર ઈચ્છા પ્રમાણે, એટલે જે ભાગ્ય આધીન હશે તે થશે. તથાપિ દિન પણ ન આવવા દેવું. અરે રે, અમે તો આવા હેરાન થઈ ગયા, અરે રે અમે તો સાવ આવી દશામાં આવી ગયા, અરે રે બહુ અમારો આજે ઉકરો આકરો ઉદય આવ્યો. હે? હા, દિનપણામાં શું છે, પોતાના સામર્થ્યનો સ્વીકાર કરવા માટે જે પ્રયત્ન કરવો છે એની વિરુદ્ધ જાય છે. જે આખરમાં શું કરવું છે, પોતાનું જે અનંત સામર્થ્ય છે અંદરમાં એનો સ્વીકાર જે કરવો છે સદા જ્ઞાનમાં, એની વિરુદ્ધ જાય છે જે દીનતામાં આવે છે. દીનતામાં આવે, ડિપ્રેશનમાં આવે, એ બધા જીવોની એવી પરિસ્થિતિ છે. એ ન થવું જોઈએ, ડિપ્રેશનમાં નહીં આવવું જોઈએ, હતાશ નહીં થવાનું, દીનતામાં નહીં આવવાનું. પોતાની શક્તિનું ભાન કરવાનું છે અને સંભાળવાની છે, સ્મરણ કરીને એને સંભાળવાની છે શક્તિ. દીનતામાં આવે તો વિરુદ્ધ જાય છે એ વિષયથી. એટલે જ્ઞાનીની આજ્ઞા છે, ગમે એવી કપરી પરિસ્થિતિ આવે દીન પણ ન થવું જોઈએ. ક્યાંય પણ દીન પણ નહીં આવવું જોઈએ, વ્યવહારમાં પણ દીન પણ નહીં આવવું જોઈએ. વ્યવહારમાં એટલે શું, કે કોઈ આપણા કરતાં વધારે પૈસાવાળા હોય, કોઈ વધારે સ્ટેટસવાળા હોય, એની પાસે દીનતાથી રહેવું એ નહીં થવું જોઈએ. જે જે હોય તે આપણે શું સંબંધ છે એની સાથે, આપણે દીનતા કરવાનું શું કારણ છે? શું થશે એવો વિચાર કરવો ને એ ચિંતા છે ભવિષ્યની. ભવિષ્યમાં શું થશે દશા અપેક્ષા એ છે, સ્વરૂપ અપેક્ષા એ નથી. દશા અપેક્ષા એ તો ગણધર દેવ પણ તીર્થંકર પરમાત્માની સામે જોઈને પોતાની પામરતાને જોવે છે એવા સમર્થ છે તો છે, જે અંતર્મુર્તમાં 12 અંગની રચના કરે, 11 અંગને 14 પૂર્વ, એ પણ પોતાની પામરતા જોવે છે કે ક્યાં કેવળ જ્ઞાન ને ક્યાં મારી દશા, ક્યાં એમની શુદ્ધતા ને ક્યાં મારી અશુદ્ધતા, ક્યાં એમની શાંતિ ને ક્યાં મારી અશાંતિ, એ આખી જુદી વસ્તુ થઈ ગઈ. એ સાપેક્ષ વાત છે. પર્યાયના અવગુણો, પર્યાયની હીનતા, એ સ્વરૂપના સામર્થ્યની અપેક્ષા એ છે, સાપેક્ષ વાત છે, એકાંત નથી. તેમ સ્વરૂપનું સામર્થ્ય જોવે છે એમાં પણ એકાંત નથી. કોઈ એક નયના બળે એ વાત છે. આગ્રામાં 48મી ગાથા વાંચેલી, 49મી 48મી ગાથા વાંચેલી, નિયમસારની, તો કે જેવા સિદ્ધ પરમાત્મા છે એવા સંસારી જીવો છે, કાંઈ ફેર નથી, રંચ માત્ર ફેર નથી સ્વરૂપ અપેક્ષા. પણ એ વાત કોઈ એક નયના બળથી છે એમ લખ્યો. એટલે નિશ્ચય નહીં એવું જે જ્ઞાનનો દૃષ્ટિકોણ છે એ બળવાન હોય એની વાત છે, વિકલ્પની વાત નથી. કે પરાયને અનુલક્ષીને દીનતા નથી એકાંતે, એમ સુખને અનુલક્ષી એકાંતે પછંદ પામવાનું નથી. જે વાત છે એ મર્યાદિત છે, બંને વાત પોતપોતાની મર્યાદામાં છે એમ સમજવું જોઈએ. આમાં તો અહીંયા એ વાત છે, અહીંયા ઓલી વાત નથી, અહીંયા દશાની વાત નથી, અહીંયા તો સંસારમાં હીણા સંયોગ છે, ગરીબાઈ છે, જો ને દરિદ્રતા આવેલી છે, નિર્ધનતા છે. ભલે નિર્ધન પણ હોય, નિર્ધન પણ પોતાના સ્વાભિમાનમાં તો હોવો જ જોઈએ. સ્વાભિમાન ખોઈને કોઈ નિર્ધનતાથી વર્તવાનું, અમે આવા ગરીબ છીએ, અમે તો હાવ ગરીબ છીએ, અમે બિચારા થઈ ગયા છીએ એમ ન હોય. એ કોઈ દોષ નથી, બિલકુલ દોષ નથી. નિર્ધનતા એ કોઈ આત્માનો દોષ નથી, અવગુણ નથી કાંઈ, એ તો બાહ્ય પરિસ્થિતિ છે. આત્માને એને કાંઈ સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિ તો મજૂર હોઈ શકે, જંગલમાંથી લાકડા વીણે ને વેચે, હુકાયેલા આપે ને, કે 5 મણનું અનાજનો દાગીનો ખંભે ઊંચકીને ફરે અને રોટલોનો મરચું ખાઈ લે. જરૂરી નથી કે નિર્ધનતા ન જ હોવી જોઈએ, એવું કોઈ જરૂરી નથી. કે નાની હોય એટલે બધી અનુકૂળતા જ હોય એવું કોઈ જરૂરી નથી. પૂર્વકર્મનો વિષય છે, એ કોઈ વર્તમાન દોષ નથી. કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ સ્વાભિમાનની વાત છે. માગી ખાઈને લઉં કે સંબંધો એકબીજાને, તો હું ટેમ્પરરી જરાક તમારા પૈસાનો ઉપયોગ કરું છું ગુજરાન ચલાવવા માટે, પણ પાછા આપી દેવા છે. દીનતા નહીં કરીએ, અરે અરે ભાઈ સાહેબ અમે ગરીબ છીએ અમને કાંઈક આપો એમ નહીં. જ્ઞાનના અનંત આગળ ખેદ નહીં પામીએ. તમારા આ વચનને અમારા નમસ્કાર છે. જોયું બરાબર, એમની પરિણામની ગાડી બરાબર ચાલે છે. શું બહુ રિસ્પોન્સ આપતા જાય છે. હા એવું તો એને એવું થયું હતું ઉડી. હું 4-4 પત્નીઓ થયેલી, મરી ગઈ બધી, એકલા થઈ ગયા. પછી પાઘડી વેચતા હતા, બનારસ પાઘડી આવે ને, રોજની કેટલી આઠ આઠ પાઘડી વેચે, એક પાઘડીમાં બે આનાનો નફો, વધારે નહીં લેવાનો. આઠ પાઘડી વેચે એટલે દુકાન બંધ કરીને વ્યા જાય સત્સંગ કરવા. કલાકમાં વેચાય તો કલાક પછી દુકાન એની બંધ થઈ જાય. કોક દી ન વેચાય તો હાજુ સુધી ખુલ્લી રહીએ તો કાંઈ નહીં, પણ આઠ પાઘડી વેચાય એટલે આમ વાત પૂરી. એટલે દુકાનનું કોઈ ખુલ્લા રહેવાનું ઠેકાણું નહીં, એટલે વેપાર તો કાંઈ ટાઈમસર ખુલે ને ટાઈમસર દુકાન બંધ થઈ હોય તો ઘરાક બરાબર આવે. જેને દુકાનનું ઘડવાનું બંધ કરવાનું ઠેકાણું ન હોય એનો વેપાર ક્યાંથી હાલવાનો હતો? એ વેપાર કાંઈ ચાલે નહીં. હા, એટલો પાઘડીનો વેપાર કરે એમ શું હાલે? હા 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 પડી ગયા પૈસાના. એક કંદો જેવો મિત્રો છે એનો જૂનો, એને ભજીયા ખાઈ આવે છે. હા, પૈસા ન આપે, પૈસા હોય તો આપે ને. ઓલા સમજે કે આલગારી માણસ છે, ધૂની છે, ધૂની બહુ બધા, પણ છે ચોખ્ખો નિર્મળ હૃદયનો માણસ. બીજું કાંઈ ન સમજે, જ્ઞાની છે એવું ન સમજે, પણ નિર્મળ હૃદયનો આપણો તો મિત્ર છે. તમારે આટલા બધા ભજીયા થાય એમાં એ એકાદ જણ ભજીયા ખાઈ જાય, શું ફેર પડે છે? કાંઈ વાંધો, એ પ્રેમથી ખવડાવે એને ભજીયા. હા, આ પેટ ભરી લે. છ મહિના ભજીયા ખાતા એને, કેટલા છ છ મહિના સુધી ભજીયા ખાતા, પૈસા હોય તો આપે ને. પછી વળી કંઈક વેપાર આવેલો હશે, પૈસા આવી ગયા તો એમ કે તારે લઈ લે, તો ભાઈ તારા પૈસા તો હું તો મફત ખાતો હતો, પણ તેથી વિચારતો હતો કે આવા પૈસા આવે એટલે આપી દેવા, તો પણ પૈસા ન હોય ને તને શું કહું કે ભાઈ બંધ હતો એટલે તારું ખાધું. હવે દિનપણે દિનપણેથી નથી ખાધું એમ, તો પૈસા લઈ લે. શું શું કહેવાય, તું ગાંડો થયો હવે, કાંઈ તારા પૈસા લેવાતા હશે કે જવી જ કહેવાય. ન લીધા એને, એને પોતાને અપ્રમાણિકતા નહોતી, પોતાની પ્રમાણિકતા હતી. ન કરીશ. શું થશે, શું થશે એ વાત જ ભૂલી જવા જેવી છે. શું થશે, હું જેવું પ્રારબ્ધ હશે એ પ્રમાણે થશે. એમ તારી ચિંતાથી કંઈ ફેરફાર થઈ જવાનો છે પ્રારબ્ધમાં? કાંઈ કે તે ચિંતા કરીને વ્યવસ્થા કરી માટે હવે પછીનો પ્રારબ્ધ વ્યવસ્થિત રીતે રહી જશે, કાંઈ ન થાય ને. જે પ્રારબ્ધ હોય એ પ્રમાણે થાય. ચિંતા કરવી સાવ નકામી છે અથવા વ્યર્થ છે, અને નવા કર્મ બંધનનો હેતુ છે, આત્માને નુકસાનનું કારણ છે, જ્ઞાન દર્શાવવામાં અવરોધ છે, મોટો અવરોધ છે, ઓબ્સ્ટેકલ છે. શું થશે એવો વિચાર કરવાની, અને જે થાય તે કર્યા રહેવું. આપણાથી બની શકે એટલું થાય, એટલે બની શકે એટલું કર્યા રહેવું, એટલે પરિણામને બગડવાનું વધારે કારણ ન બને. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, પુણ્યનો ઉદય નથી. દરિદ્રતા છે એ પાપનો ઉદય સૂચવે છે. જ્યારે પાપનો ઉદય ચાલતો હોય ત્યારે બીજું સાહસ ન કરવું. એ વેપાર કરતા હતા, વેપારીને તો ઉધાર માલ મળે ગમે એટલો, અને એકવાર લઈ લઈએ બજારમાં તેજી દેખે સમજીને. જેટલો વેપાર મોટો એટલો નફો નુકસાન પણ મોટો. પાપનો ઉદય ચાલતો હોય ત્યારે મોટો વેપાર નહીં કરવો, વિવેક કરવો કે આપણો ઉદય બરાબર ચાલતો નથી, થોડું ખર્ચા પાણી જેટલું મળી જાય એટલો જ વેપાર કરવો. મોટો સાહસ કરીને જાવા નાખવા, જાવા નાખવા એટલે શું, મોટું સાહસ કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, જરાય ભય રાખતા નહીં, થોડોય ભય રાખવાની જરૂર નથી. કેમ કે સંસારના બધા જીવોને ભય છે, એનું દુઃખ ઘણું છે. ભલે ટેવાઈ ગયો એને ખબર નથી પડતી, પણ ભયનું દુઃખ ઘણું છે. સાતે સાત પ્રકારના ભય, બધા જ ભય ઊભા છે. મરણનો ભય, અકસ્માતનો ભય, માંદગીનો ભય, પીડાનો ભય, પરલોકનો ભય, મર્યા પછી ક્યાં જશું એનો ભય, શું બધા ભય, ભવિષ્યની ચિંતા, બધા ભય ઊભા છે. અને એ ભયની પરિણતિ થઈ ગઈ હોય છે, બધાને ખબર નથી પડતી પરિણતિ થઈ ગઈ હોય. એટલે જ્ઞાન દશાનો મોટો ફાયદો એ છે કે આત્મા જે શાશ્વત પદાર્થ છે, અજર અમર તત્વ છે અને પરમાનંદની મૂર્તિ છે, એ જ્યાં અનુભવ ગોચર થાય છે, એનો સાક્ષાત્કાર થાય છે, પહેલા બધા ભય ચાલ્યા જાય છે, નિર્ભય થઈ જાય છે અને નિર્ભયતાની શાંતિનો અનુભવ કરે છે. કોઈ ભય નહીં, કોઈ જાતનો કોઈ ભય જ નહીં. ભય જેવી ચીજ જ નથી. કેમ કે આત્મા છે એ એક અખંડ પદાર્થ છે, ખંડિત થતો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડિત થતો નથી કે એને કોઈ કાંઈ પણ હેરાન કરી શકે, કાંઈ નુકસાન કરી શકે કે કાંઈ કરી શકે, કાંઈ પણ કંઈ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. એવું અવ્યાબાધ સ્વરૂપ છે. બાધા કોઈ ન કરી શકે, કોઈ પણ પ્રકારની બાધા ન પહોંચાડી શકે, કોઈની પહોંચ જ નથી ને. જ્ઞાની સ્પષ્ટપણે એમ અનુભવે છે કે મારા આત્મા સુધી કોઈની પહોંચ જ નથી. જે કાંઈ પ્રતિકૂળતા કહેવાય છે એ બધું તોફાન બહાર થયા ચાલે છે મારા આત્માની બહાર, કે જેની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. જાઓ એટલે અવ્યાબાધ સ્વરૂપને પોતે અનુભવે છે. શાશ્વત છે એટલે કાંઈ વાંધો નથી કે મને ક્યારે કાંઈ નાશ થશે કે બાધા પહોંચશે કાંઈ છે. નરકમાં સુખનો અનુભવ કરે છે, પૂર્વકર્મને કારણે એ ઉદય હોય તો પણ એમાં સુખનો અનુભવ કરે છે. અંતર સુખરસ ઘટા ગતિ, ઘટક ઘટક સુખ પીએ છે. એવી અંદરથી સુખની ધારા આવે છે એને શું. અલ્પ પણ ભય રાખવો નહીં, ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. શું થશે એમાં ચોખ્ખું કીધું કે તમને જે વર્તમાનમાં ઉપાધિ છે તો ભવિષ્ય માટે શું થશે હવે એની એક પળની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, પરિણામ પરિણમન ટેવાઈ ગયું છે, ન કરવી હોય તો ચિંતા થઈ જાય, ન કરવી હોય તો ચિંતા થઈ જાય, એવી જે પરિસ્થિતિ થઈ ગઈ છે તે વિસ્મરણ કર્યા રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે એ વાત ભૂલી જવી. આ લોકો તો યુક્તિનો પણ અર્થ લે છે. હા, ઈશ્વર ભક્તો ઘણા ઈશ્વરની યુક્તિનો પણ અર્થ લે છે. ઈશ્વર એમ મને રાખવામાં રાજી હોય તો પછી આપણે એનો રાજીપો એ આપણો રાજીપો. મને આ સ્થિતિમાં રાખવા માગે છે અને એમાં એ રાજી રહેતો હોય તો એને રાજી, એમાં હું રાજી જાઉં. એમ કરીને પણ માણસ દુઃખ હળવું કરે છે. હા, તીવ્ર કસાયમાં ના આવે. ટેમ્પરરી આવે, કાયમી નો આવે, કેમ કે વસ્તુ સ્થિતિ નથી ને. એટલે શું કે છે, તે વિસ્મરણ કર્યા કરું રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે અને તો જ પરમ ભક્તિ પામવાનું ફળ છે. તમને જે ભક્તિ અત્યારે આવી છે એનું ફળ તો જ છે. તમારો ભક્તિનો ઝુકાવ વર્તમાન પરિસ્થિતિની ચિંતા ને ઉદાસીનતામાં ફેરવી દે એવો હોવો જોઈએ એમ કહે છે. હા, અત્યંત ભક્તિવાળાને કાંઈ ચિંતા ન થાય. નરસિંહ મહેતા જોઈ લ્યો ને, કાંઈ ચિંતા ન પડે ને, જરાય ચિંતા જ નહીં. કેમ કે એનું ચિત્ત જ એક જગ્યાએ લાગી દોડીએ, નવરું થાય તો બીજી જગ્યાએ આવે ને. નવરો માણસ ચિંતા કરે, નવરો પડે એમ ચિંતા વધારે થાય માણસ. આ નવરાનો એનું શું કરવું? એમની માર્ગાનુસારી હતા ને, એટલે હું કરું હું કરું એ જ જ્ઞાનતા, શકટનો વાર જેમ સ્વાનતાણે, એ બધું એમણે ગાયું છે. તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે. શું કહે છે? આપણો જે સંયોગ થયો છે એમાં પણ જો તમે આવા સંયોગોની ચિંતામાં રોકાવો તો એ તો સંયોગ નિષ્ફળ જશે, એ સંયોગ નિષ્ફળ જશે. જો આમ તો શું છે, એકલા માણસની તો કોઈ એટલી મોટી જરૂરિયાત નથી હોતી, એ તો બે કલાક મજૂરી કરે તો પેટ ભરી લે. પણ મૂળ તો વાત કુટુંબ પ્રતિબંધની હોય છે, કે આ કુટુંબ છે એનું શું. મારું કુટુંબ છે એટલે ચિંતા થાય છે ને, પાડોશીના કુટુંબને તો કોઈ કરતું નથી. આ પ્રતિબંધ છે ને એ મુમુક્ષુતાને રોકનારો અને જીવને અધોગતિમાં લઈ જનારા પરિણામો છે. અને જ્ઞાની એ કુટુંબ પ્રતિબંધ છોડાવે છે, એટલે એમ કે છે કે અમારો ને તમારો સંયોગ થયો જો સફળ કરવો હોય તો આ ચિંતા મૂકી દો, તમે કુટુંબની ચિંતા છોડી દો, એ ચિંતા તમને નહીં છોડી દે. અને ઉપાધિ વિશે શું થાય છે એ આપણે આગળ ઉપર જોઈ લઈશું. અને જે વર્તમાન પ્રતિકૂળતા છે, દરિદ્રતા છે, જોઈશું આગળ, આગળ ઉપર જોઈ લેશે, જોઈ લેશું. એ જોઈ લઈશું એમ લીખું છે, એનો અર્થ બહુ ગંભીર છે. એટલે એમ કહેવા માગે છે કે કદાચ પ્રતિકૂળતા વધે તો પણ અમે તમને નીચે નહીં પડવા દઈ. તમારી યોગ્યતા એવી છે કે એ વખતે અમે તમારા પરિણામમાં વિકાસ કેમ થાય, તમારા પરિણામમાં તમે આગળ કેમ વધો, એ પ્રકારમાં અમે તમને મદદ કરશું, એ પ્રકારમાં અમે તમને મદદ કરશું. એટલે તમે પરિસ્થિતિ બગડી હશે પણ તમને દુઃખી ન થાય, ટેન્શન થાય, ચિંતા થાય, એ પરિસ્થિતિમાં નહીં આવવા દે, એનો ઈલાજ અમારી પાસે છે એમ કહે છે. અને એ ખાતરીબંધ વાત કરે છે. ગમે એવો ટેન્શનમાં આવેલો માણસ હોય પણ નાનીના બોધને અનુસરવાની તૈયારી વાળો હોય, ચપટી વગે એવી રીતે ટેન્શન એનું દૂર થઈ જાય, એવો ચમત્કારિક વિષય છે એમનો. ગમે તેવો આપઘાત કરવા તૈયાર થયો હોય, ટેન્શન માં ટેન્શન, આપઘાત કરતો બંધ થઈ જાય. ભૂલ છે મારી, બિલકુલ ન કરાય, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કલ્પનાથી જ ઘેરાય છે, જે ચિંતા કરીને મૂંઝાય છે એ કલ્પનાથી જ ઘેરાય છે, આત્મા કાંઈ માલ નથી, એના આત્માને શું લેવા દેવા છે. સર્વાત્મા હરિ સમર્થ છે, શું કહે છે? અંદરમાં જે આત્મા છે એ તો બહુ સમર્થ છે, એનું સામર્થ તો માપ્યું મપાય નહીં એટલું છે. આપની અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતી ઓછી રહી છે. અમારી મતી, અમારું જ્ઞાન તો સબળ છે. મહાપુરુષોની અમારા ઉપર કૃપા છે અને આપની થોડી કૃપા થઈ ગઈ છે. અમારે તો નિર્બળ જ્ઞાન નથી, અમારી મતિ નિર્બળ નથી. એક બહુ વિચક્ષણ પુરુષ હતા, બહુ વિચક્ષણ પુરુષ હતા. વખાણ કરવા એમાં પણ એને આગળ લઈ જવાની વાત છે. અને ક્યારેક કોઈ કડક વાત કરી દેવી, ઠપકાની વાત કરી દેવી, એમાં પણ એનું હિત જ છે. બે વખતે આશય તો એક જ છે, એ જીવનું હિત કેમ થાય? આ સિવાય બીજો આશય જ્ઞાનીને હોતો નથી. આપના ઉપાધિયોગ વિશે જોકે લક્ષ રહ્યા કરે છે, એટલે ખ્યાલમાં છે વાત કે તમારે પ્રતિકૂળતા ઘણી ચાલે છે, પણ જે કાંઈ સત્તા છે તે તો સર્વાત્માને હાથ છે. એ તો પ્રારબ્ધને હાથની વાત છે, મારા હાથની કે તમારા હાથની વાત છે નહીં. અને તે સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે, ઇત્યાદિ વાત ઘણી છે. શું કહે છે? એ સર્વાત્માને હાથની વાત છે. એ સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. શું? એટલે એ જ્ઞાની પોતાની સ્વસત્તામાં જ રહે છે, એને કંઈ આકાંક્ષા નથી, કોઈ અપેક્ષા નથી, એટલે એને ટેન્શન પણ નથી. અને જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ રહેવું, પ્રારબ્ધ પ્રમાણે જ્ઞાનીને પણ રહેવું, જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે, એવી આજ્ઞા છે. સંયોગોની સામે બળવો ન કરવો એમ કે છે. ફેરફારની બુદ્ધિ ન કરવી, પ્રારબ્ધ પ્રમાણે જે થાય તે ભલે થતું થવા દેવું. ઇત્યાદિ વાત ઘણી છે, શબ્દે લખી શકતો નથી. અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી. રૂબરૂ હોય તો ઘણા પડખેથી એની ચર્ચા થાય, લખવામાં તો એટલું બની શકે એવું નથી. જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશો, એટલે જ્યારે રૂબરૂ મળવાનું થશે પ્રારબ્ધ પ્રમાણે, ત્યારે આની પણ વાત કરશું કે જે વાત કરવાથી તમને કાંઈ ઉપાધિ કે ટેન્શન ન રહે. ઉપર જે ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લખ્યા છે કે હું કુટુંબમાં ફલાણો ફલાણો ફલાણો, તે તો આપ થોડો વખત વિચાર કરશો ને ત્યાં જ તેવી દશા થઈ રહી, એવી આપની મનોવૃત્તિ છે. આપની યોગ્યતા બહુ સારી છે કે ઉપાધિ મૂકવા, અહમ પણ મૂકવા માંગો તો ઘડીકમાં આમ છૂટી જાય એવું છે. તમારે તો યોગ્યતા એવી સારી છે કે જો કેવી રીતે ઉઠાવે છે એમને, એ તમારામાં કાંઈ માલ નથી ને એમ નહીં, એમ નથી કહેતા. શું આવા રોદડા રોવો છો થોડાનો એમ નથી. અહમપણું મૂકવું, કુટુંબમાંથી અહમપણું મૂકવું, એ તો તમારી યોગ્યતામાં બહુ સહેલી વાત છે. થોડોક વિચાર કરો ત્યાં તમારે તો અહમપણું છૂટી જાય એવું છે. એવી સારી યોગ્યતા લઈને બેઠા જ તમે. અને એમ કે ને, અરે વાહ, ત્યારે તો આપણે મૂકી દો. એ ટ્રીટમેન્ટ કેવી આપે છે, પૂરા ડાક્ટર જેવું છે. દર્દી પીડા થતી હોય ને, કાંઈ નથી, હું કાંઈ નથી, હમણાં મટી જશે, હમણાં મટી, કાંઈ છે નહીં. છ મહિને મટે એવું ન હોય ને તો એમ કે અઠવાડિયા મટી જશે. અઠવાડિયા પછી કંઈક, પણ આ તો કાંઈ મટ્યું નહીં, કાંઈ નહીં કાંઈ નહીં, થોડાક દે જવા દો ને, હજી પણ 10-15 દિવસમાં તો મટી જશે. અઠવાડિયાને 10-15 દિવસ હળવાઈ દઈને કરી નાખે, એમ એમ કરતાં 6 મહિના ખેંચાવી નાખે. તો પહેલેથી 6 મહિના કહે તો ટેન્શનમાં આવે, એવી રીતે વાત કરે છે. અને એવી ગાંડી શિક્ષા લખવાની, સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. કુટુંબમાં પોતાપણું ન કરવું એ લૌકિક દ્રષ્ટિએ તો ગાંડી શિખામણ કહેવાય. શિક્ષા એટલે શિખામણ. અમારા કુટુંબમાં અમારે પોતાપણું ન કરવું, અમારા દીકરાને અમારો દીકરો ન માનવો, મા બાપને મા બાપ ન માનવો. હે, આવું કંઈ હતું છે? આ બધી ઊંધી ઊંધી વાતો છે, ઉલટી વાત છે. નાનીની વાત જરા ઉલટી છે. એ અહમપણું કરી, પોતાપણું કરી કરીને તો દુઃખી થયો છો, ને દુઃખથી છોડાવવા બીજો ઉપાય તો છે નહીં. એવી ગાંડી શિખામણ લખવાની, સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. મારા આત્માએ એમ, આત્માએ અંદરથી એમ કીધું કે તું આ લખ, એટલે લખું છું. અને અત્યારે આ કહેવાની જરૂર છે કે કુટુંબમાં અહમપણું ન કરવું, માટે જેમ બને તેમ તેને અવધારજો. અવધારજો એટલે અમલીકરણ કરજો. તમારા પુરુષાર્થથી જેમ બને તેમ, એટલે તમારા પુરુષાર્થથી તમે એને અમલમાં લાવજો. ફરીને પણ આપને વિજ્ઞા, ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રહીને ઉદ્યમ કરવો, અને કેમ થશે એ વિચાર મૂકી દેવો. ટેન્શનમાંથી છોડાવે છે. ફરીને તમને વિનંતી કરીએ છીએ, ચિંતા નહીં કરો. તમે મહેરબાની કરીને તમે ચિંતા નહીં કરો. તમારે જે માર્ગે જવું છે એ માર્ગથી વિરુદ્ધ છે આ ચિંતા. હા, તો શું લેવા જેવું છે? સૌભાગભાઈનો તો દ્રષ્ટાંત છે. દરેક માણસને સંસારમાં કાંઈ ને કાંઈ ઉપાધિના પરિણામો ચાલતા જ હોય છે. એમાં આ કાળમાં તો હોય ને હોય જ. કાંઈ ને કાંઈ સમસ્યા, કાંઈ ને કોઈ ઉદય, કોઈને કોઈ પ્રકારનો ઉદય, કોઈને કોઈ પ્રકારનો ઉદય, બધાને લાગુ પડે એવી વાત છે. સ્વલક્ષે વિચાર કરવામાં આવે તો દરેકને લાગુ પડે એવી વાત છે. એટલે એને પોતે વિચાર કરવાનો છે, મને મારા ક્યાં ઉદયને આમ વિકલ્પ ચાલે છે, મને કોની ચિંતા થાય છે, આ ચિંતા મને છોડાવવાની આજ્ઞા છે, છોડ તું આ ચિંતા. કેમ થશે એ વિચાર મૂકી દેવો. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી. બધું ઈશ્વર ઉપર નાખે છે, ઈશ્વર કરતામાં છે ને, એટલે બહુ ચોખ્ખું તમને લખી નાખ્યું, સ્પષ્ટ લખી નાખ્યું કે અહમપણું મૂકી અને નિશ્ચિંત થઈ જાઓ, નિશંક થઈ જાઓ. કાંઈ જરૂર નથી તમારે ચિંતા કરવાની. આવી ચોખ્ખી વાત લખવાની, આથી વધારે ચોખ્ખી વાત લખવાની મને હવે ભગવાને ના પાડી છે. એટલે ઈશ્વર કૃપા નથી એમ. અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી, તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. એટલે શું છે કે કોઈ મુનિદશામાં આવીને કોઈ વાત કરી દઈએ એ જુદી વાત છે, ત્યારે તો અમે પણ મર્યાદિત વાત કરીએ છીએ. પોતે પણ વેપાર ધંધામાં બેઠા છે ને, આ તો સુભાગભાઈ હતા, નહીં તો શંકા જ પડે બીજાને કે આપણને એમ કહે છે કે તમારે ચિંતા કરવી નહીં, પોતે પાછા રોજ ઉઠીને વેપાર કરવા દુકાને થોડે દિન બે છે, શંકા જ પડે ને માણસને. શું એટલે અમારી ક્યાં એટલી ભક્તિ છે કે અમે બધું મૂકીને બેઠા છીએ તમને ઉપદેશ આપી દે એવી રીતે. જ્ઞાની કે મુમુક્ષુ એ રીતે કોઈને વ્યક્તિગત માર્ગદર્શન આપે ત્યારે થોડી મર્યાદા મારીને આપે છે. કેમ કે પોતાના પરિણામને પણ સમજે છે કે આપણે સર્વસંગ પરિત્યાગ કરીને ક્યાં હાલી નીકળ્યા છીએ, ઉદયને અનુસરીને કેટલાક આપણા પરિણામ ચાલે છે, માટે આપણો પુરુષાર્થ પણ એટલો ઓછો છે એનું ભાન છે એમને. અને એમાંય ચડ ઉતર આવતી હોય છે દરેક પોતાની ભૂમિકા અનુસાર, પરિણામની ચડ ઉતર પણ થતું હોય. એટલે બીજાને પ્રેશર એવી રીતે ન કરે કેમ તમારે આમ થતું નથી એમને, પ્રયત્ન કરો, પ્રયાસ કરો. પ્રયાસ કરો એનો અર્થ શું છે, અમે પણ પ્રયાસ કરીએ છીએ, તમે પણ પ્રયાસ કરો એમ વાત છે. પ્રયાસ કરશો તો જરૂર સફળ થશે. પ્રયાસ કરવાથી સફળ થવાય એવો માર્ગ છે. જે પ્રયાસ ન કરે એની વાત જુદી, પ્રયાસ કરે એ ઓછા વધતા પ્રમાણમાં સફળ થાય જ છે. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરીને ફરી ફરી વિનંતી છે. નિર્ભય તો રહેવું, ભય થવો, ભય અને ચિંતા એ તો ચિંતા અને ભય સાથે જ રહે છે. ભય પણ મૂકી દેવો, ચિંતા પણ મૂકી દેવી, વિનંતી કરી કરીને લખે છે, વિજ્ઞાપન છે, વિનંતી છે, તમે ચિંતા નહીં કરો, નહીં કરો, અમે તમારી પડખે છીએ, તમે ચિંતા નહીં કરો. એવી મારી વિનંતી ફરી ફરીને વિનંતી છે. એ સિવાય હું કાંઈ બીજું લખવા યોગ્ય નથી, આથી વધારે હું લખવા યોગ્ય નથી. આ વિષય વિશે સમાગમે આપણે વાતચીત કરશું, આની ચર્ચા કરશું સમાગમમાં, પ્રત્યક્ષ યોગમાં એની ચર્ચા કરશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં, ચિંતાથી દિલગીરી આવી જાય એવું નહીં થવું, એટલે દુઃખી નહીં થવું. આ ધીરજ આપવા તરીકેની સંમતિ છે એમ નથી, ખાલી તમને વાતો કરીને ધીરજ આપીએ છીએ એવી વાત નથી, પણ સાંત્વન આપીએ છીએ, ન કરવી, ચિંતા ન કરો, તમે ચિંતા ન કરો એમ, ખાલી પેલી વાત નથી કરતા, પણ એમ કરીને લખે છે, જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. તમારી યોગ્યતા જોઈને તમારા પરિણામમાં પરમાર્થિક લાભ થાય એવી વાત અમારા આત્મામાં ઉગી છે, અમારા આત્માએ એ વાત સંમત કરી છે, પછી કહી છે તમને. વધારે લખી શકાતું નથી, પણ આપે આકુળ રહેવું ન જોઈએ એ વિનંતી ફરી ફરીને માનજો. તમે આકુળતામાં નહીં આવતા, ટેન્શનમાં નહીં આવતા, તમે દિલગીરીમાં નહીં આવતા, ફરી ફરીને તમને કહીએ છીએ. શું બાકી અમે તો નિર્બળ છીએ, એટલે કોઈનું કાંઈ કરી શકીએ કરતા બુદ્ધિ એ એમ તો છે ને, એ અપેક્ષાએ અમે નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ, પણ ઉપર લખી છે જે સંમતિ તે સબળ છે. વાત કરી બળવાન છે, અને એનું બળ તમને મળવું જોઈએ. બાકી બહારમાં કામ કરવા માટે અમે નિર્બળ છીએ. હા, પરિસ્થિતિ સુધારવા માટે અમે નિર્બળ છીએ, કેમ કે એ તો તમારા પ્રારબ્ધનો વિષય છે, એમાં કોઈનું ચાલે નહીં. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું ન ચાલે. પણ ઉપર લખી છે તે જે સંમતિ તે સબળ છે, જેવી તેવી નથી પણ સાચી છે, આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. બહુ મહત્વની સાચી વાત કરી છે, આપને જરૂર લાભ થાય એવી વાત કરી છે. આપ જ્ઞાન કથા લખશો. પ્રબોધ શતક ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે, રવિવાર સુધીમાં પાછું મોકલવું પડશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિશે લખીશ. અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ. પહેલાં તો એવી રીતે પુસ્તકો ઉછીના લઈને જ વાંચતા. આપના બધા પ્રશ્નોનો મારી ઈચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિ યોગને લીધે કામકાજનું દબાણ ઘણું છે. પણ આપ મારા અંતરને સમજી લેશો, મારા આશયને મારા અભિપ્રાયને સમજી લેશો, એમ મને નિશંકતા છે કે મારું હૃદય શું છે, મારો અભિપ્રાય શું છે, મારી અંતરની ભાવના શું છે.